એમાં એ પરિણામનું તમે કહ્યું ને કે પરિણામની આશા રાખ્યા વગર આપણે કરવું જોઈએ, એટલે એક જાતની ડિટેચમેન્ટ બિલ્ડઅપ થાય એટલા માટે ને. હેતુ તો એ જ ને,
પણ શરૂઆતમાં એ માણસથી, કોઈ માણસથી આ પરિણામનો વિચાર કર્યા વગર કરવું એ શક્ય જ નથી.
શક્ય નથી.
ત્યારે આપણા લોકોએ વિચાર્યું કે સારું આ શક્ય તો છે જ નહીં, ત્યારે શક્ય થાય એવું કઈ કોઈ ઉપાય તો આપણે કરી કાઢવો જોઈએ. આપણા ઋષિ વિચારો કોઈ આજ આપના થિંકર્સ હતા, એ બધા લોકોએ વિચાર્યું સારું આ વાત તો આ છે કે ભાઈ પરિણામનો વિચાર છોડી ના કામ કરો. પણ કોઈ પણ માણસથી આ એકદમ પરિણામ છોડી શકાય એવી સ્થિતિ જ નથી, અશક્ય જ છે. ત્યારે ત્યારે ત્યાં ત્યાં શું આપણે બેસી રહ્યું, કંઈક એનો ઉપાય તો આપણે કરવો. ત્યારે ઉપાય કરીને લોકો કહ્યું કે ભાઈ તમે આ જે પરિણામ છે એ પરિણામ છે, જે ઊંધું બીજું તત્વ એનાથી ઉપરનું જે તત્વ છે એ તત્વનો આશ્રય લો. પરિણામનો વિચાર જે થવાનું તે ભલે થશે, એ કે તમારા હાથની વાત નથી, જે થવાનું છે થશે. પણ તમે આ ભગવાનનું સ્મરણ કરો. બીજા લોકો બીજા બધા બતાવ્યા, કોઈ યોગ બતાવો, લાભ કરો, જે કરો. પણ સામાન્ય માણસ માટે ભગવાનનું સ્મરણ બતાવ્યું, તમે એનું સ્મરણ કરો. અને સ્મરણ કરતા હતા, સ્મરણ વખતે પણ એમ કે ભક્તિ ચાર્થમાં પણ તમે પરિણામનો વિચાર ના કરો, પણ એ શક્ય જ નથી. શરૂઆતના વખતમાં એ મનુષ્ય કદી શક્ય નથી કે તમે પરિણામનો વિચાર ના કરો. ત્યારે ગયા માણસો કહ્યું, કઈ વાંધો નહીં, હું સારું પરિણામ વિચાર આવે તો એને મહત્વ આપે નહીં, કે મારે તો ભગવાનનું ભજન જ કરવું છે. તે શરૂઆતમાં તો વધારે થઈ શકતું નથી, પણ ધીરે 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 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક એમ વધતો માણસ જાય, આગળ જાય. ત્યારે આગળ જતા જતા પણ આ ગાળામાં એને ઘણી મુશ્કેલીઓ આવે છે. શરૂઆતના 8-10 કલાકના
ગાળામાં
એને મુશ્કેલીઓ ઘણી આવે છે. પણ એ જો ખરો એક્સપિરિયન્સ હોય તે બધાને વટાવી જાય છે, અને એ આગળ જાય છે. એ આગળ જાય જયારે 10-11-12 કલાક જાય છે, ત્યાર પછી સૂક્ષ્મ જાતની મુશ્કેલીઓ આવે છે. એ મુશ્કેલીઓને ત્યારે એનામાં આંતરિક બળ પ્રગટી ગયેલું હોય છે. 11-12 કલાક સુધી ભગવાનનું સ્મરણ કરતો હોય છે ત્યારે એનામાં આંતરિક બળ પ્રગટી થતો હોય છે. કારણ કે કેટલાક જમાપા ત્રણ શરીર સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, તેવી રીતે આપણામાં સ્થૂળ બળ, સૂક્ષ્મ બળ અને આંતરિક બળ, ત્રણ પ્રકારના બળ પણ 3 પ્રકારના. ત્યારે જયારે 13-14 કલાક પછી મુશ્કેલીઓ આવે છે તેને આ સૂક્ષ્મ પ્રકારનું જે બળ છે તેની સામનો કરે છે. આપણા આખા આધારમાં આ સાધનાના માર્ગે સામનો સ્ટ્રગલ ઇસેન્શિયલ. સ્ટ્રગલના કોન્શિયસનેસ તમે ના રહ્યા તો આગળ સાધના નહીં કરી શકો. સ્ટ્રગલનો સામનો મરદાનગીથી કરીએ છીએ, તેમાંથી આપણું બળ વિશેષ ને વિશેષ વધે છે. દુનિયાદારીમાં પણ એમ જ, સંસારમાં પણ જે મુશ્કેલી આવી એ મુશ્કેલી જો દબાઈ ગયા તો તમારું બળ ઘટ્યું, અને એ મુશ્કેલીનો બરાબર હિંમતથી, બુદ્ધિથી, બીજા કૌશલ્યથી, અનેક રીતે તમે જો બરાબર સામનો કર્યો તો તમારું બળ વધ્યું. એ બળ વધ્યું એટલું જ નહીં, પણ તમારી બુદ્ધિનું કૌશલ્ય વધ્યું. આ પણ હકીકતની વાત
છે.
ત્યારે એ રીતે પેલામાં પણ પેલા આધ્યાત્મિક બાબતમાં 11-12 કલાક સુધી ગયા પછી આવા બધા સંગ્રામ આવે છે. એ સંગ્રામ અને એને સામનો કરવાનો રહે છે. ખૂબ વખત હારી જાય છે, પણ હારી જાય છે ત્યારે પણ ફરતી પાછો બેઠો થઈ જાય છે. બેઠો થઈ જાય ને ફરી પાછો મજબૂત બને છે અને ફરી પાછો સંગ્રામ કરે છે, એમાં એ જીતે છે. એમ કેટલીક વાર હાર જીત બને છે આ ગાળામાં, અને એ અગાળામાં હાર જીત એ પ્રસંગમાં એ માણસ વધારે વધારે મર્દ બનતો જાય છે. કોટ એવો હોય છે જે પડી જાય છે એને પાછા કેટલાય જન્મ અને વિતાવવા પડે છે એ જન્મમાં, અને પછી પાછો આવે છે માર્ગમાં અને પાછો આગળ જાય છે. પણ આવી રીતે એને લગભગ 16-17 હજાર કલાક સુધી આવા સંગ્રામમાં અટવવું પડે છે. તો મારો શબ્દ ખોટો છે, પણ એને એ સંગ્રામમાં એના ચાલુ રહ્યા કરે છે, અને સંગ્રામમાં વધારે વધારે તેજસ્વી થતો જાય છે. અને આ સંગ્રામોનું કારણ પણ એ જ છે કે આ બધા તત્વો ઉપર પોતે વિજય મેળવવાનો છે. વિજય મેળવવાનો અને સ્વામિત્વનો એને જે અનુભવ થાય, અને એ સ્વામિત્વનું એને જયારે ભાન જાગે ત્યારે બધા પર હું છું, બધા પર મારો કાબુ છે, એ જાતનું એને સભાનતા પ્રગટ. એટલા માટે આ બધા જે એને સ્ટ્રગલ છે, એ સ્ટ્રગલિંગનો આખરનો હેતુ તો આ જ છે. હા, હેતુ આ જાતનું, એ સ્ટ્રગલ થયા વગર એની શક્તિ વધે નહીં. પ્રત્યેક સ્ટ્રગલ એની શક્તિને વધારે છે. એટલે શક્તિ તો છે, પણ શક્તિની સમાનતા એને માને, શક્તિ એને છે, શક્તિ એનામાં નથી એમ નથી, પણ એ શક્તિની સમાનતા આનાથી એને પ્રગટ થાય છે. અને એ સમાનતા પ્રગટવાથી તો હું આટલું બધું છે મારામાં, અને એમ કરતા કરતા અનેક સૂક્ષ્મ આવી 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 બેટલ હોય એ સર કરતો જાય છે. કેટલાકમાં આજે છે તો એ પાછો ચપ્પડ્યો રહે છે. માત્ર સુમસામ થઈને નહીં, આપણે આવેલા માણસો હોઈએ તો સુમસામ થઈ જઈએ, ભાગીર હોય તો મોહ પાડી ઓ બાપરે મળી જાડીએ એમ. પણ જરૂર એવું નથી કરતો, એવો જે વખતે વિચારે છે એ પણ એનો વિચાર અને એનો જે પ્રોસેસ ઓફ થિંકિંગ. આપણું 5 તત્વમાં અત્યારે આપણે છીએ, ના આપણો પ્રોસેસ ઓફ થિંકિંગ એવો નથી હોતો. સૂક્ષ્મનો પ્રોસેસ ઓફ થિંકિંગ તદ્દન જુદી જાતનો છે. એટલે જુદી જાતનો એટલે કેવો, અત્યારે સમજી આપણે બુદ્ધિથી શકીએ એવો, કે સ્પોન્ટેનિયસ એનું બધું થિંકિંગ સ્પોન્ટેનિયસ થાય છે. એનું મૂળ તો પોતે આત્મા એ મૂળ, એનું મન બુદ્ધિ ચિત્ત પ્રાણ તો કારણ છે, પણ એને સ્પોન્ટેનિયસ બધું થાય છે તે વખતે. ત્યારે આ અનેક આપતા આવા વચ્ચે લડવાનો જે આવે છે, એ લડતો મજબૂતી બનતો જાય છે. ત્યાં તો મજબૂત, પણ એને અનુભવવું પડે ને, ત્યારે એને ખ્યાલ આવે ત્યાં બધું છે મારામાં. એમ લડતો સભાન પોતાના બળની સભાનતા વાળો થાય, અને એની સાથે આત્માની સભાનતા વાળો થાય. અને આત્માની સભાનતા વાળો જેમ જેમ થાય તેમ પોતાના શરીરનું પણ સમજે, અને બ્રહ્માની રચનાનું પણ સમજે, અને જે પોતાના જીવનમાં બનાવો બને એનું રહસ્ય પણ એ સમજે. સાથી આ થયું કેમ થયું એ વિશે વિચાર ના કરીએ, વિચાર કે એનર્જી રાત મળે. જેમ સિનેમા ઉપર ચિત્ર આવે સામે, એ કે આપણે વિચાર્યું હોતું નથી, એ એની મેળે પેલા એની રચના પ્રમાણે આવીને ઉભું રહે ચિત્ર, એ આપણે જેમ જોઈએ તેવી રીતે પેલાને પણ આપનારે ભૂલ બન્યું કશું તો એનું એને પ્રસંગ ચિત્ર એની સામે આવી જાય છે, તે સમજે નહીં, એને સમાધાન ચાપતી જાય છે, એને કઈ કશું વિચારવા પણ કઈ કશાબી છે રહેતું નથી. પછી આ બધું આંતરિક ચિત્ર આવી જતું બધું બને છે, લડવાડામાં ઇસેન્શિયલ છે આધ્યાત્મિક માર્ગે જતા. આ બધા કેટલું બધું સરળ સરળ નથી, સરળ છે જેને તમન્ના વર્તનિક એક્સપિરેશન જેને જાગેલું છે તેને માટે સરળ છે કરવું, પણ તેને આવી સંગ્રામો તો આવે જ. આ માર્ગે સંગ્રામ વિના એક ડગલું સંગ્રામ વિના આગળ નથી. પ્રત્યેક ડગલે સંગ્રામ છે, અને એ સંગ્રામ એક કદી કરતા ભારે છે. એ વર્ણન પૂર હશે ખરું આપણા શાસ્ત્રોમાં, જરૂર તો વાંચ્યા નથી, પણ મેં કોઈને પૂછ્યું જ નથી. પણ આ સંગ્રામની વાત, પણ એ પ્રત્યેક સંગ્રામમાં આપણું બળ વધારે છે, તેજ વધારે છે, શક્તિ વધારે છે અને આનંદ વધારે છે, પ્રફુલ્લિતતા, શાંતિ, આ બધું આનાથી આવે છે,
વધે
વધે જ આપણું જીવે જીવે. અને પ્રત્યેક સંગ્રામ જીતવા આપણામાં આપણી પોતાની શક્તિની સભાનતા વધતી જાય છે. તો સારું ગમે તે સામે આવે ને આપણે હઠાવી દઈએ, આપણી એવી તાકાત છે એની કન્વિક્શન, એવું કન્વિક્શન એને થતું જાય છે, એ બહુ મોટા મોટી વાત છે. તેથી દાદાજી કુદરતનો પણ સાહેબ ભગવાનનો કહો કુદરતનો ક્રમ પણ કે એને એવી રીતે બધું મૂક્યું છે કે શરૂઆતમાં આજે ભૂમિકાના એને સંગ્રામમાં આવે, એવા સંગ્રામમાં આવે કે સહેલાઈથી વિચારો જીતી છે, જીતી શકે એટલે એને એને સારું લાગે,
શ્રદ્ધા વધે
અને શ્રદ્ધા વધે ઘણા હું આ બધાને હરાવી શકું છું. અને ધીમે ધીમે આગળ જાય કેમ વધારે સુર આવે. આ સુર અસુરોની આજે લડે કે છે ને, આ લડે સુર અસુર સંગ્રામની લડે, ત્યાં લડૈયામાં આવે છે સોળ પગલા કયા સાગર એ સહી પગલામાં આગળ જતા જતા આવી જાતી બધી લડાઈઓ આવે છે. અને જે જીતવી જ પડે, અને જે જીતે છે તે એ જ જીતે છે, આપણે કશું કરતા નથી. એ જેની શક્તિ પરમ શક્તિ તેજોમાં શક્તિ એવી જબરદસ્ત, એ ધીરે 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 આપણને શક્તિ કોન્શિયસનેસ કરે છે. કેટલું જ છે એ કોન્શિયસનેસ આપણે થયા એનો ઉપયોગ પછી આપણે કરીએ છીએ, જેમાં આપણી પાસે લાખ થયા, 2 લાખ થયા, 4 લાખ થયા, એનો ઉપયોગ આપણે કોઈ ધંધામાં કોઈ બીજી રીતે કરતા જ જઈએ છીએ. અને ન કરે કોઈ તો એમને પડ્યો તો એમાં જ પડ્યો તો ખલાસ થઈ જાણી શકે બધે છે. એવી
મોટાજી તમે કહ્યું કે જયારે આપણે નામ સ્મરણ કરીએ ત્યારે ભગવાન તરફની વાહલકનો એક જાતનો ઉમળકો લાગણી આપણામાં રહેવી જોઈએ. એ લાગણી એ પછી એની મહેનત
કોકને જ રહે,
બધા ના રહે, આપણે આપણને રહે
નહીં, રહે નહીં તો કરો 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 એટલા માટે કહું છું કે એના પોતાનામાં શક્તિ રહેલી છે, કે સ્મરણમાં સાચી શક્તિ રહી છે, તો સ્મરણ શબ્દ જ છે, શબ્દના મોજા છે, મોજા છે એ આપણા મગજમાં અમુક સ્થળે સ્પર્શ થાય છે, એ સ્પર્શ થાય છે એ એનો અનુભવ થાય છે, એ જેમ જેમ વધારે ને વધારે સ્પર્શ થાય, વધારે ને વધારે તેમ તેમ આપણા મગજમાં જુદા જુદા કેન્દ્રો છે, એ કેન્દ્રોને સ્પર્શા કરે છે, અને એ કેન્દ્રોને સ્પર્શે તેમ તેમ ફેરફાર થાય. વધારે વાત કરશે બોક્સ એ જાણે કે અનુભવની વાત છે. તે ઉપરાંત મેં એ ફરી કાઢેલી કે પાંચ તત્વ છે, તેજ આકાર તેજ વાજ અને પત્ની. આ પાંચ તત્વનું આપણું શરીર બની ગયું છે. આ પાંચ તત્વ છે, આ પાંચ તત્વ જે શરીર બનાવે એમાંથી બધું નખાય આપણા શરીરમાં બને. હવે પાંચ તત્વમાં આકાશમાંથી શુદ્ધ શબ્દ થાય,
આકાશમાંથી
શબ્દ થયો અને તેજમાંથી રૂપ,
તેજમાંથી રૂપ થયો.
રૂપનું જે દર્શન દેખાય છે જે કઈ તે તેજ અને વાનો સ્પર્શ જનંતનો સ્પર્શ થયા પછી કુમુર જયા કથન બધું એ બધું ભાન આપણને માને લઈ જાય છે. વાનો સ્પર્શ જળનો રસ, રસ કેવો લાગે છે આ બધો એ જળને લીધે આ ખાઈએ પીએ જેવો રસ લાગે છે ખાતે એવો આ બહુ સરસ સારું છે. જળને લીધે પૃથ્વીની શું વાત, આ પાંચ તત્વના પાંચ તન માત્ર મેનિફેસ્ટેશન. આકાશનો શબ્દ, તેજનો રૂપ, વાનો સ્પર્શ, જળનો રસ, પૃથ્વીની સુવાસ. હવે આકાશ અને શબ્દ એ બંને મૂળભૂત બોલાય જુદા. આકાશ ને શબ્દ એમ બોલાય છે જુદા જુદા, બંને એક વ્યક્તિ છૂટા નથી, એવો સ્ત્રોત છે. હવે આ પાંચ તત્વો થયા, એને આ ત્રણ ગુણ તત્વો રજસ ને તમસ એને એની સાથે સમજ આકાશ ને તત્વની સાથે. આકાશ દેખાય નહીં બિલકુલ, એવી રીતે સત્વ પણ નહીં દેખાય. અને સત્વમાં નિર્માતા આકાશના જીવી તેજ અને વામાં અત્યંત મોમેન્ટમ સુમાર વગરનું કે જેની ગણના ન થઈ શકે એવું એવું મોમેન્ટમ છે. એવું તેજનું પણ એવું છે કે વા અને તેજની સાથે તેજ અને વાની સાથે તેજનો સંબંધ એ જોડાયેલા. અને જળને પૃથ્વીમાં અત્યંત ઇનર્શિયા, ઇનર્શિયાનું જાતર આ એ સ્વરૂપ જ છે કે મનમાં જળ અને તત્વ પૃથ્વી તત્વ કરીએ તમસની સાથે સંબંધ. જળ અને પૃથ્વી તત્વનો તમસની સાથે, તેજ અને વાનો સંબંધ રજસની સાથે, અને આકાશનો સંબંધ સત્વની સાથે. હવે આકાશ ને શબ્દ બંને ઓછો એ શબ્દ જયારે એકાકાર થાય, અખંડ થાય આપણામાં, સમગ્ર થાય, ત્યારે આપણામાં આકાશ મોકલે આવે. એ તો સમજાયું
વાત
એ મોકલે આવે ત્યારે આકાશ ને સત્વની સાથે, આકાશ મોકલે આવે એટલે સત્વ મોકલે આવે, તે સત્વ મોકલે આવે ત્યારે રજસ અને તમસ ઘઉં બની જાય. રજસ અને તમસ ઘઉં બને એટલે કામક રોજાધિક વિષય રજસ ને તમસ નથી, સત્વમાં થતું નથી. રજસ ને તમસ એ કામક રોજાધિક ના વિષયો છે. જયારે સત્વ મોકલે આવે એટલે રજસ અને તમસ ગૌણ બની જાય. ગૌણ બની જાય એટલે આ પણ બધા ગૌણ બની જાય. એટલે શબ્દનો કેટલો મોટો ચમત્કાર છે રાયસનાથી આ સમજાવી શકાય. બહુ મહેનતે અમે આના પાછળ મેં બહુ સાહેબ કોઈ છતાં સમજાવવું નહીં મળે.
ગાંધીજીને
પૂછેલું કે ભાઈ ભગવાનનું નામ લેવાથી કામ જોરદારી કેમ કરશો? ભગવાનનો સરદાર હોય છે, બીજા ગંગેશ્વર નિદાનજી મહારાજ, પછી ગોદરા મહારાજ, પછી જાનકીદાસ મહારાજ, એવા બધા તીર્થના પુરુષોને મેં પૂછેલો. વિધાનજી મહારાજ સારા ભીમકુ ભાઈ ક્યાં પ્રશ્ન પૂછતા, હું તો શ્રદ્ધા કી બાત હૈ, બસ. પણ એનાથી મને સંતોષ નહીં થાય કે એ કહેથી આપણે આપણી ઇન્ટેલિજન્સ કન્વિન્સ થવી જોઈએ. જે મેં કહીએ તે રેશનલ હોવું જોઈએ. કે આજે પણ મારી માન્યતા સભી એવી કે હું જે કહું તે ભગવાનની કૃપાથી આજે પણ હું રેશનલ રીતે બોલું છું, અને ત્યારે પણ મારી મારી પદ્ધતિ એવી કે રેશનલ હોવું જોઈએ. કે બધા કોઈ મને નહીં કહે, જયારે મને આ સમજણ પડી, મને મને ધ્યાનમાં બેઠેલો નદી કિનારે ત્યારે મને આ જ્ઞાન આ જ્ઞાન થયું. પછી મહાત્મા ગાંધી જઈને બહુ ખુશ થયા, એટલા બધા ખુશ થયેલા. મને લખ્યું છોકરા તો સાયન્ટિસ્ટ, મોટો સાયન્ટિસ્ટ, આ દુનિયામાં તો સાયન્ટિસ્ટ બધા ઘણા થયા છે, પણ આ અધ્યાત્મિક વિજ્ઞાન તો સાયન્ટિસ્ટ. બહુ સુંદર ફળ અર્જન સાચી વાત છે, પણ નામ સ્મરણ ઉપર આ સ્મરણ ના ઉપર આવવું જોઈએ. કોઈ શાસ્ત્ર માં છે કેમ તે પણ મને શંકા છે. આ ત્યાં બહુ સુંદર ફળ છે, આ છે બહુ રેશનલ છે. સ્મરણ ઉપરનું જોવું છે, સ્મરણ ને યજ્ઞ કરો છે. તે હવે મને સમજાય છે કે મારા ભાઈઓ જ છે, તમે વાંધો નથી. હું એમને વિરોધ ના કરું,
ના ના વિરોધ
નહીં બોલું, કામ એમ તો નથી કેતો, નહીં બોલું, એટલે તો ખોટું કહેવાય. એટલે આપ જો પધારો ને,
હા હું આવી જરૂર મોટા રોજ
મને આનંદ થશે. અને એક મેં પ્રશ્ન લઈને જાઓ એટલે આપણે એના પર બોલાય ના, તમારું લેતા પોતે લેતા
આવો. હા આ તો બધાને ખપમાં આવે એટલા માટે ઉતારી લેવાનું, કારણ કે રેકોર્ડેડ હોય તો ખ્યાલ આવે.
તમને જવાબ આપ્યો પછી કે એ છોડ બધું આકાશ બધે છે, આકાશ બધે છે, કોઈ બાકી છે કે ના, કોઈ બાકી જગા નથી, આકાશ સર્વત્ર, એમાં કોઈ વાંધો નહીં. પણ આકાશ સર્વત્ર હોય તો આપણે જો આકાશ હઈએ તો આપણે સર્વત્ર હોઈએ કે ના હોઈએ, પણ હોઈએ. પણ આપણે છીએ કે કેમ એની ખાતરી કેવી થતા હોય? ત્યારે તો સાહેબ જરા બુદ્ધિવાદી એ ગુરુ મહારાજને આવું પૂછતો, અત્યારે હું તો પૂછું નહીં. હું આપમારે આપણને જવાબ મળી જાય છે ખરો, ત્યારે તો આવું પૂછતો. એ વાત તારી કેવી સાચી, પણ આકાશ જેમ બુદ્ધિ સર્વત્ર છે તેવું તો આપણું શરીર જયારે આકાશ વાળું થઈ જાય, આકાશ તત્વ વાળું થઈ જાય, ત્યારે એ સર્વત્ર થાય કે ના થાય તો થાય. કારણ કે પ્રશ્ન એવી રીતે મૂકે એટલે જવાબ આપણને, આકાશ જેમ સર્વત્ર છે તેવી રીતે શરીર જો આકાશ થઈ જાય, આકાશ તત્વ વાળું શરીર થઈ જાય તો આકાશ ઇઝ એક્સપાન્સ, એ આકાશ તત્વ વાળું થઈ જાય તો એ વિસ્તાર વાળું થઈ જાય. એ વાત સાચી મારા, તો એ આ શરીર છે જે આકાશ તત્વ વાળું થઈ જતું હોવાથી તે અનેક સ્થળે પ્રત્યક્ષ થઈ શકે છે. ત્યારે મને વાત યાદ આવી કે આ કરી રહી કે મહારાજ અહીં હતા, તો એ તો બીજે ઠેકાણે બીજી કેટલાય ઠેકાણે હશે તેની આપણને શું. પણ આવો અનુભવી પુરુષ આકાશ તત્વમાં હોવાથી આકાશ તત્વ એનામાં જયારે ત્યારે પ્રિડોમિનન્સ કરી શકે છે, ત્યારે એ કહે છે ને કે હું બધાનો સ્વામી છું, સ્વામી છું, સ્વામી તો છે ધરાવે છે બધાનો, એટલે પાંચ તત્વનો પણ એ સ્વામી છે. એટલે જયારે જયારે પથ્થરું થઈ જાય ત્યારે ત્યારે જળરૂપ થઈ જાય, તેજ રૂપ, ભાર રૂપ, આકાશ તે થઈ જાય છે. અને એના ઉપરથી આપણા શાસ્ત્રકારોએ ચાર એના કેટેગરી પાડી, કે હું સ્વ જળવત, હું સ્વ ભારવત, પછી હંસવત, ભારવત, જડવત અને આ
પિશાચ.
પિશાચના જેવું વર્તન કરે અને પથ્થ જેવો પડ્યો રહે જડવત, અને બાળકના જેવું વર્તન કરે છે બાળવત, અને હંસવત સંપૂર્ણ ભિન્નતા જેવું. આ ચાર કેટેગરી આજે આ નામે સમજાયું, એના પછી ચાર કેટેગરી મારી આપણા
સાથે.
જયારે આ સત્વ જયારે વિકસે છે અને આત્મ સ્વરૂપમાં શરીર જયારે થાય છે ત્યારે, અને આકાશ તત્વ એનામાં જયારે ફિટામિન હોય, તત્વ તો જયારે એને કરવાની એવી અભિપ્સાગી ત્યારે આકાશ તત્વ એનામાં મોકલ્યો હોય ત્યારે ગમે ત્યાં પ્રત્યક્ષ થઈ શકે છે, ગમે ત્યાં થઈ શકે છે, ગમે ત્યાં જાણવું હોય તે જાણી શકે છે. ભલે આકાશ તત્વ એનું પ્રડવેન્ટ હોય ત્યારે જ,
ત્યારે
હર વખતે નથી હોતું, અને ક્યારે હોય છે અને ક્યારે નથી હોતું એના કાયદાની પાસે આપણે નક્કી નહીં કરીશું. એક ડાબી બાજુ ગુફા હતી,
ત્યાં
બેઠો હતો ત્યારે ગુરુ મહારાજ 1599 તમે તેજ સ્વરૂપ છો, તો તેજ સ્વરૂપમાં તરત મન ના કરો, તમે તો મારા શરીર જેવા શરીર
છે,
મારે તેજ સ્વરૂપ ના દર્શન આપો, તો મારો બધું તેજ આખું તેજ મારી
શરીર
કઈ જ નહીં, આ બીજું તેજ સિવાય બીજું કઈ જ નહીં. આર પાર ટ્રાન્સપરન્ટ શરીર બધું, માથું બધું જીવન એના વાળ હતા તે પણ ટ્રાન્સપરન્ટ
લાગે.
તારે કસો જેનો કાળ છે આવતીકાલે તો ગંભીર થઈ ગઈ, ગુરુ મહારાજના આશરામાં હલાવી તો સાહેબ તને એટલું બધું પાણી અંદર આવ્યું એ ગુફામાં માથે
અટક્યું,
હું તો અંદર ઘૂટી ગયો. નતું એને કાલે વાત કીધી સાહેબ, હું તો ગુરુ મહારાજની પ્રાર્થના જ કર્યું ને એને એનો આકાર હતો તમારી સામે સામે જરાક 10 મિનિટ રહ્યું છે મારી
એ 10 મિનિટમાં રહેવું પડે, શ્વાસોશ્વાસ વગર કે પાણી ક્યારે બધા આવી જાય એ ભાવમાં સ્થિતિ લીધે એ રીતે
બાકી શક્ય નહીં. આ બધું દુઃખ બાકી અશક્ય છે, એટલી બધી સરળ છે અને વેદના એટલી બધી સખત ભયંકર છે, અને કોઈક વખત તો શૂટિંગ પેઇન થાય છે, એ તો જાણે તમારા પ્રાણ નીકળી જશે. ત્યારે તે વખતે વધારે હું પ્રાર્થના કરું છું, આપણને ખબર નહીં ક્યારે પ્રાણ નીકળી જાય, તો ભગવાન તો સાથે હોવો જોઈએ, એટલે અમે કોન્શિયસનેસ તો છે પણ વ્યક્ત રીતે પણ હોવો જોઈએ, એટલે હું પ્રાર્થના કરું. બહુ સરળ થાય પણ આ ભાવને લીધે સર